તારીખ 19/1/1987 પૂજ્યબહેનશ્રીના વચનામૃત બોલ નંબર 44 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36.
દશા હોય છે એ પ્રસિદ્ધ કરે છે. રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. એક ચિહ્ન વધારે બતાવે છે જીવને સ્વરૂપની સ્વભાવની રુચિ છે અને જે સ્વભાવની રુચિ છે એના અનુભવની એની પ્રાપ્તિની જરૂરિયાત પણ લાગી છે. જરૂરિયાત સમજી છે એટલું નહીં પણ જરૂરિયાત લાગી છે. આત્મા પ્રાપ્ત કરવા યોગ્ય છે, અનુભવ કરવા યોગ્ય છે, એમાં આત્માને શાંતિ અને આનંદ મળે છે, અશાંતિ એની તળે છે, દુઃખ જાય છે ને સુખ થાય છે, એ બધા પડખાથી સમજણાવે પણ છતાં જરૂરિયાત લાગે નહીં તો એ પરલક્ષી સમજણ છે. એવી પરલક્ષી સમજણ એ નિશાની છે. પરલક્ષી સમજણમાં આવું સમજાયું છે એમ ખ્યાલ આવે છે છતાં એની જરૂરિયાત લાગતી નથી. અહીંયા જે સ્વભાવની રુચિ છે તેના જ પ્રત્યક્ષ અપરોક્ષ અનુભવની જરૂરિયાત પણ એવી જ ઉત્પન્ન થાય છે કે એના વિના ચાલે નહીં એવી જરૂરિયાત ઉત્પન્ન થાય છે. પછી સામાન્ય જરૂરિયાતમાં એવું હોય છે ઠીક હશે તો પણ હોય તો સારું, ન હોય તો ચાલ્યું જશે, હોય તો વધારે સારું, ન હોય તો ચાલે છે, એ પ્રકાર નથી. અહીંયા જરૂરિયાત એટલે એના વિના ચાલે નહીં, અથવા વસ્તુની પ્રાપ્તિના અનુભવ વિના જે દુઃખ છે એવા દુઃખ ભાવોમાં રહી શકે એવી પરિસ્થિતિ, દુઃખ ભાવોમાં રહેવાનું પોષણ નથી એને રુચિ કહેવામાં આવે છે. રુચિનું લક્ષણ બતાવવા કોઈ જગ્યાએ એ વાત પણ આવશે આગળ, આ શાસ્ત્રમાં છે કે એને પોષાતું નથી. માણસ કહે છે કે અમને આટલું નુકસાન થાય એ ન પોસાય, અમારા ગજા બહારની વાત છે કે આટલું નુકસાન અમને પોસાતું નથી. એમ અહીંયા પણ સ્વરૂપ પ્રાપ્તિ અથવા અનુભવ વિના જે દુઃખ ભાવો છે એ દુઃખ ભાવોમાં રહેવું પોસાતું નથી અને એને શાંતિની સુખની જરૂરિયાત છે. એવી જરૂરિયાતમાં આત્મપ્રાપ્તિ થયા વિના રહેવાની એ સ્થિતિ એ જીવ આવે તો જરૂર એને અંતર્મુખનો આત્માનો પુરુષાર્થ ઉપડીને અનુભવ થાય છે, એ સિવાય એને અનુભવ થાય એવું પણ બનતું નથી. આવો જ બોલ દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં આવ્યો છે. બરાબર આ જ પ્રમાણે વાત આવી છે. ગ્રંથનું પ્રકાશન તો લગભગ 72 વર્ષ પછી એકબીજાનું થયું છે. પહેલી લીટી આ જ પ્રમાણે છે. રુચિને ખરેખર અપની જરૂરત લગે તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હુએ બિના રહેવે હી નહીં. બરાબર એનું જ અનુવાદ એવું છે. 250 નંબર છે. 250 પૂર્વમાં પહેલી લીટી એક શક્તિ છે કે રુચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે તો પોતાની વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં. એ નિયમબદ્ધ વાત છે. અથવા સ્વરૂપ પ્રાપ્તિની પૂર્વ પર્યાયનો એ સિદ્ધાંત છે. એવું ન બને કે રાગની રુચિ હોય અને રાગની રુચિમાં રાગ વધારતા વધારતા વિતરાગ ભાવની પ્રાપ્તિ થાય. એવું તો કદી બને નહીં. ડુંગળી ખાતા ખાતા કસ્તુરીનો ઉડકાર આવે નહીં. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા. તું શુભરાગ કરે જા અને શુભરાગની વૃદ્ધિ કર, એમાંથી વિતરાગતાનો અનુભવ આવશે. એવું તો કદી બનવાનું નહીં. તેને 24 કલાક એક જ ચિંતન, ઘોલન અને ખટક ચાલુ રહે. અહીંયા એટલી વાત તો આવે છે, 24 ઘંટો ચિંતન મેં, બે ચિંતન મેં, એટલે વિકલ્પપૂર્વક અથવા વગર વિચારે પરિણતિ થઈ જાય છે. બે ચિંતનમાં એટલે સ્થૂળ વિકલ્પ નથી પણ એક પરિણતિ થઈ જાય છે. એક ગોળન ચલતા રહે. પછી અહીંયા એક સિદ્ધાંત મૂક્યો છે સુગાજીએ, જીસ વિષય કી રુચિ હોતી હૈ ઉસ વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. સર્વસાધારણ નિયમ છે કે જેને જ્યાં સુખ લાગ્યું અને જે વિષયની રુચિ હોય એને બીજા કાર્યો ચાલતા હોય તો પણ એને એ વિષયનું ઘૂંટણ, એ વિષયનું ગોલન ચાલ્યા જ કરતું. માણસ પૂછે કે ભાઈ આ જો નિરંતર રટણ ચાલ્યા, નિરંતર રુચિને ભાવના રહે, 24 કલાક તો પછી બીજા કામ ક્યારે કરવા? બીજા અનેક જરૂરિયાતના કામ હોય છે, એનું શું થાય? કે બીજા કામમાં ઉપયોગ જાય તો એ બહારમાં ઉપયોગ જાય ને અંદરમાં એનો આ જ ચિંતન ચાલ્યા કરે, આ જ ગોલન ચાલ્યા કરે. એ કઈ શીખવવું પડતું નથી, સહજ જ છે. બહાર કા ઉપયોગ ઉપરી ઉપરી ચલતા હૈ, ઉપર ઉપર બહારનો ઉપયોગ ચાલે. રુચિનો વિષયથી બીજી દિશામાં જાય, બીજા વિષય ઉપર જાય, ઉપર ઉપર થઈ જાય. ઉસમેં જાગૃતિ નહીં હોતી, એમાં સાવધાનીની જાગૃતિ નથી હોતી. જીસ વિષય કી રુચિ હૈ ઉસમેં હી જાગૃતિ રહેતી હૈ. અને સાવધાનીની જાગૃતિ ક્યાં છે? કે જે વિષયની રુચિ છે ત્યાં સાવધાનીને જાગૃતિ છે. સેંકડો કાર્ય કરતે રહેને પર ભી ये सबकी गौणता ही रहती रहा करती है और रुचि का विषय ही सदा मुख्य रहता है. या मुख्यता गौणता ने रुचि साथे सीधो संबंध है. जेनी रुचि एनी ज मुख्यता, जेनी श्रद्धा एनी ज मुख्यता, बाकी ने आपो आप गौणता थाय, ये सहज है. सुनना शास्त्र पढ़ना आदि सबकी गौणता होनी चाहिए। सांभळवुं वाँचवुं एनी पण गौणता थईने अंदरमां चैतन्य मूर्ति छे आत्मा एने रुचिमां अने लक्ष्यमां एने कोतरी नाखो, टाँकी दियो, चैतन्य मूर्ति को टाँक दो। ત્યાં સુધી કે વર્તમાન કોઈ અવસ્થા ઉપર લક્ષ ન રાખો, અનુભવ થયો હજી નથી થયો, હજી પુરુષાર્થ કરું છું ને કેમ થતો નથી, ઘણા એવો પ્રશ્ન પૂછીશ કે પ્રયત્ન તો કરીએ છીએ પણ હજી પ્રયત્નની દિશામાં ટકાતું નથી ને પ્રયત્નની દિશામાં આગળ જતું નથી, એનું લક્ષ્ય પ્રયત્ન ઉપર ને વર્તમાન દશા ઉપર છે, હું પુરુષાર્થ કરું છું ને કેમ કામ થતું નથી, પુરુષાર્થ કરું છું ને કેમ કામ થતું નથી, એ પુરુષાર્થ નથી। એક સમયની અવસ્થાની જે મુખ્યતા છે એમાં પુરુષાર્થ નથી, એમાં અપુરુષાર્થ છે અથવા પુરુષાર્થનો વિપર્યાસ છે કે જેને લઈને એને અવસ્થાનું લક્ષ્ય રહે છે। પરદ્રવ્ય કે સાથ તો કુછ સંબંધ હી નહીં, ઇતના યહ બાત કા તો પક્ષ હોના ચાહીએ, ઓછામાં ઓછું પરદ્રવ્ય સાથે તો કાંઈ સંબંધ નથી, કોઈ કર્મ નડે છે કે ફળાનું છે, પ્રતિકૂળતાઓ છે કે અમુક આ કારણ છે એટલે પુરુષાર્થ ઉપડતો નથી, એ તો છોડી દેવું। એટલું છૂટ્યા પછી એ દખલ ન હોય, ત્યારે એ દખલ હોય કે આટલું એક કાર્ય થઈ જાય પછી મને પુરુષાર્થ કરવાની તક મળશે, પછી મને નવરાશ મળશે, પછી વિકલ્પ નહીં રહે, મને પછી ઉપાધિ નહીં રહે, આટલું કામ એક થતું નથી ત્યાં સુધી એનો વિકલ્પ રહે છે, એનો વિકલ્પ રહે છે, એને તો હજી પરદ્રવથી છૂટવા સંબંધીનો પ્રકાર નથી, ત્યાં એને પરિણામથી છૂટવાનો, પરિણામને તો ગૌણ કરવાનો પ્રસંગ જ રહેતો નથી। મેં તો પરિણામને પણ ગૌણ કરવું છે, વર્તમાન પરિણામને પણ ગૌણ કરવું છે, પ્રસંગની તો બીજી વાત છે। એટલે પરદ્રવ કે સાથ તો કુછ સંબંધી નહીં, ઇતના તો યહ બાત કા તો પક્ષ હોના ચાહીએ, બાદ મેં પછી વસ્તુ ઓર પરિણામ દો વિચકાર વિચાર મેં એ સબ સમય લગા દેના, કે પરિણામ છે પણ લક્ષ્ય કરવાની ચીજ નથી, આશ્રય કરવાની ચીજ નથી। એક ત્રિકાળી નાયક સ્વભાવ છે એ જ હું છું, એની મુખ્યતામાં બધું ગૌણ થઈ જવું જોઈએ અને એની મુખ્યતામાં જ પ્રયાસ પ્રયત્ન નિરંતર ચાલવો જોઈએ, તો અનુભવમાં આવે। એટલી વાત એમને અનુભવ પ્રાપ્તિ પહેલાના બોલમાં આટલો ખુલાસો રુચિના વિષયમાં। હા, નિત્ર એ જોવે છે, પુરુષાર્થ કરું છું, બેઠો બેઠો ચિંતન કરું છું, રટણ કરું છું, કેમ હજી કઈ હજી કેમ આગળ વધારતું નથી, એ ચિંતા છું, ક્ષણિક અવસ્થાની ચિંતા કરે છો, એ ચિંતા આડે તારી જે સ્થાયી અવસ્થા છે, ત્રિકાળીની જે સ્થિતિ છે એને ભૂલી જાય છે। ત્રિકાળી આત્મ સ્વરૂપ પરિપૂર્ણ છે એની પણ એક અંદરની આત્મ સ્વરૂપની એક સ્થિતિ છે કે નહીં, જો તને એના ઉપર લક્ષ જાય કે હું ત્રિકાળ આવો ને આવો જ છું, એમાં વધવું ઘટવું કાંઈ નથી, એમાં લાભ નુકસાન કાંઈ નથી, એમાં ઓછું વધવું ઓછું થવું વધી જવું એવું કાંઈ નથી, તો પછી તને ચિંતા શેની છે? ક્ષણિક પર્યાયની ચિંતા એને એની મુખ્યતામાં ઉડી જાય છે અને ક્ષણિક પર્યાય આપોઆપ ઠીક થઈને પરિણમવા લાગે છે. કેમ કે એમ જોનાર કોણ છે? ક્ષણિક અવસ્થા. હું ત્રિકાળ પરિપૂર્ણ એક સરખો એક રૂપ ધ્રુવ છું એમ જોનાર તો અવસ્થા છે. એ અવસ્થા એને જોતા તેવો ભાવ તેવા ભાવે થવા લાગે છે, એટલે એની ચિંતા કરવાનો પણ પ્રશ્ન રહે. છતાં એ અવસ્થા જીવું પરિપૂર્ણ સ્વરૂપ છે એવી અવસ્થા તો મુખમાં થાય છે, અત્યારે એવા ભાવે થાય તો પણ એમાં અલ્પતા રહે છે, એની પણ ચિંતા એટલા માટે નથી કે એમ થઈ જશે એવી પ્રતીતિ આવે છે. એમ થઈ જવાની, હવે એ નહીં થાય એ પ્રશ્ન રહેતો નથી, પણ પોતે જે સ્વરૂપે છે એ સ્વરૂપે છે એના ઉપરનું વજન છે, એ વજન ખસવું જોઈએ એની મુખ્યતા નથી. ત્રિકાળ એકરૂપ સ્થિતિ જેના લક્ષમાં આવી, જેની રૂચિમાં રૂચિ, જેની રૂચિમાં એને એ રૂચાઈ ગઈ વસ્તુ, એને ક્ષણિક અવસ્થા થોડી ઉડાઉડ થયા કરે છે તો પણ હવે એ બહુ દૂર નહીં જઈ શકે એની ખાતરી આવે છે. આગળ દાખલું હતું ને ખબર કે જેમ વાછડાને એક ખીલા સાથે બાંધે તો ઠેકડા મારે પણ ક્યાં જાય, ક્યાં જાય, ઠેકડા મારી મારીને જાય ક્યાં? એ જેટલું દોરડું લાંબુ છે એથી આગળ જઈ શકે એવું ભલે ગમે એટલા ઠેકડા મારે, એ ખીલાની આજુબાજુ જ રહેવાનો છે, ત્યાંથી જવાનો. કેમ કે ખીલે બંધાઈ ગયો છે. એ મુક્ષુની ભૂમિકામાં જેની રૂચિ ધ્રુવના ખીલે બંધાઈ ગઈ એના પરિણામમાં અલ્પ રાગદ્વેષના ઠેકડા મારે તો પણ એ બહુ દૂર જઈ શકે એવું, એ ત્યાં ને ત્યાં નજીક મારે નજીક મારે છે એથી દૂર નહીં જઈ શકે. કેમ કે ત્યાં એક ઠેકાણે બંધાઈ ગયો છે, જીવ બંધારણો જાણે એનો એનો જીવ ત્યાં અંદરમાં બંધાઈ ગયો એ પરિસ્થિતિ છે. અમે માણસ કહીએ છીએ કોઈ માણસનો મૃત્યુનો સમય હોય છે અને કંઈક બુંધારા જેવું લાગે, બોલી શકે નહીં, ક્યારેક ખ્યાલ આવે કે આનો જીવ ક્યાંક અટક્યો છે. શું કહે? આનો જીવ ક્યાંક ચોંટ્યો છે, ક્યાંક અટક્યો છે. એનો અર્થ શું? કે એની રૂચિનો જે વિષય છે ત્યાં એનાથી એના પરિણામ ખસતા બોલી ન શકે પણ બીજાને સમજાઈ જાય કે આનો જીવ ક્યાંક અટકી ગયો છે, એટલે એને પૂછે તમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, ફલાણાને બોલાવશું, ફલાણાને બોલાવશું, દીકરીના દીકરાને બોલાવવો છે, કોને બોલાવવો છે, તમે કયો એને બોલાવી દે? એટલે એમ કે હટ, હવે તમે અહીંથી છૂટો તો હારો, તો દુઃખી તમે થાવ છો. આમ છૂટીને પછી અહીંયા ક્યાંક સુખી થવાના છે એવું ક્યાંથી નક્કી કર્યું? ઉલટા વિપરીત પરિણામમાં એના ફળમાં ક્યાંય સુખી થવાનું હોય શકતું નથી. રુચિ અનુયાયી પુરુષાર્થ છે એમ જે કહ્યું છે એનું કારણ પણ આ છે કે જરૂરિયાત અનુસાર પુરુષાર્થ છે. જેટલી જરૂરિયાત વધારે એટલો પુરુષાર્થ પૂર્ણ ઉગ્ર થયા વિના જેમ કોઈ ગળું દાબે તો માણસ જીવ મુંજાઈ જાય છે અને કોઈ પણ રીતે ગુણ છૂટે એના માટે તરફડિયા માર્યા વગર રહી શકતો નથી. એમ જેને પોતાના મુક્ત સ્વરૂપ આત્મા જેવી મુક્ત દશા જેને જોઈએ છે એને પોતાની દશા રાગના એકત્વમાં રહી જાય છે એને ગણું દબાય એ જાતની ગુંજવણ છે. એ જાતની ગુંજવણ રાગ સાથે એકત્વરૂપ એકરૂપ પરિણામ થાય છે તે જાણે એનો જીવ જીવને જેમ કોઈ ગળું દાબે એને મૂંઝવણ થાય એ પરિસ્થિતિ છે. એટલે એને એ છોડાવ્યા વિના રહી શકે એ જરૂરિયાત આવી જરૂરિયાત છે. કોઈ પણ રીતે એને રાગનું એકત્વ પોસાતું એવી જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં. એવી જરૂરિયાત લાગે અને છતાંય કદાચ એને એનો કાળ ન પાક્યો હોય એ વાત બનતી નથી કે એ વાત હોતી નથી એનો કાળ પાક્યો. તેને 24 કલાક એક જ ચિંતન એક જ ઘોલન બધે એમ લાગુ પડે છે અને પોતાના સ્વરૂપની નો અભાવ છે એની ખટક ચાલુ રહે છે. એ ખટકે છે આંખમાં કણું પોસાતું નથી ખટકા કરે છે અને વારંવાર ત્યાં જ લક્ષ રહે છે ત્યાં જ જાય છે લક્ષ. એ જ રીતે રુચિના વિષયમાં પોતાના શુદ્ધાત્માનું ચિંતન ભૂલનપૂર્વક પ્રત્યક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની ખટક ઊભી રહે છે ખટક ચાલુ રહે છે કોઈ રીતે એ ખટક મટતી જ નહીં. કેમ કે આવો હું દશા સાવ ઉલટી કેમ પોસાય. હું જેવો છું એવો છું ને દશાએથી હા ઊંધી એ કેમ ચાલે ચાલી જ ન શકે. આ જેમ કોઈને બાનો પ્રેમ હોય અહીંયા પણ દ્રષ્ટાંત આપ્યું છે તો તેને બાની યાદ તેની ખટક નિરંતર જ રહ્યા કરે છે. કોઈ પ્રસંગે બહાર જવું પડે ઘરમાં ઘણી સ્નેહની પરિસ્થિતિ છે એવી એની જે માં છે માંડી હોય મરણ પથારી હોય એવી રીતે ઝંખતી હોય કે મારો દીકરો જરાય આગો જાય જરાય ખસે નહીં મારી પાસેથી અને ક્યાંક એને જવું પડે તો એને ખબર છે કે આ ઝંખે છે અને મારે પણ જવું નથી આ જવું પડે છે જવું પડે છે જવું નથી પણ જવું પડે છે. એને નિરંતર ખટક રહ્યા જ કરે તેમ જેને આત્માનો પ્રેમ હોય પ્રેમ હોય તે રાગનો સવાલ નથી એ રુચિની અપેક્ષા છે. તેમ જેને આત્માની રુચિ હોય પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય બારમાં શુભ પ્રસંગ હોય ભગવાનની રથયાત્રા હોય ભગવાનની પૂજા હોય અનેક પ્રકારના પંચકલ્યાણક વગેરે ભાવના પ્રસંગો હોય ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં અંદરમાં ખટકતો આત્માની જ હોય. આ શુભ પ્રસંગોમાં ક્યાંય મારો આત્મા નથી એ વાત એને સ્પષ્ટ લાગે છે. એટલે ઉલ્લાસથી ભાગ લેતો દેખાય એ તો ઉલ્લાસથી લેતો હોય એમ લાગે એને અંદરમાં તો ખટક છે કે આ ઉલ્લાસમાં આ રાગના ઉલ્લાસમાં એકાકાર થઈ ગયું એ મારે કરવા જેવું ક્યાં મારું પરિપૂર્ણ વિતરાગી સ્વરૂપ અને ક્યાં રાગનો ઉછાવો એની જાતને મેળ ખાતો છે. બહાર જવું પડે છે, એને કહ્યું કે ભાઈ આ વિવાહના ઘરે પ્રસંગ છે, હાલશે ને તમારે તો હાજરી દેવી જ પડે એમ છે, પણ એને અંદરથી જવું ગમતું નથી. પછી ત્યાં જઈને ભલે દેખાવ ગમે એ કરે, પણ અંદરમાં એની ખટક જાતી. એમ ભલે શુંભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય, છતાં અંદરમાં ખટકતો આત્માની જ હોય. એને એકાકાર થઈને શું પ્રસંગોમાં રાગમાં રંગાઈ જવું એ વાત નથી બની શકતી, બનતી નથી. આટલું અંદરમાં છીપું પડી જાય છે. આ શરૂઆતની સ્થિતિની વાત કરે છે. આવી શરૂઆત થાય છે, જ્ઞાનની પરિણતિ જુદી પડી જાય છે. એનું કારણ કે પહેલેથી પરિણતિનો વિષય આ રીતે ચાલુ થઈ જાય છે. પછી તો કોઈ અપૂર્વ પુરુષાર્થના કારણથી જે વિકલ્પ દશા આવે એ તો જાણે એને પર્વત ઉપર વીજળી પડવાની વાત છે. પર્વત ઉપર વીજળી પડે ને જેમ એ પર્વતને તિરાડ પાડી દે વચ્ચે, એ પછી એને રાગ બચી તિરાડ મૂકી. એ ભલે ઉલ્લાસથી ભાગ લીધો હોય, છતાં અંદરમાં ખટકતો આત્મા નહીં હોય. બાના પ્રેમ વાળો ભલે કુટુંબ કબીલાના ટોળામાં બેઠો હોય, એ બોલા પણ ઉલ્લાસથી ભાગ લે છે ને, એમ અહીંયા એને બીજા કુટુંબીઓની વચમાં બેઠો હોય, વચમાં બેઠો બેઠો બધા સાથે આનંદ કરતો હોય એમ દેખાય, બધાની સાથે આનંદ ગુણતાન કરે છે. પણ એનું મન તો અથવા એનું લક્ષ તો એનો જીવ તો બામાં જ રહ્યો છે. એનો જીવ ક્યાં છે એમ નથી કહેતા કે આ ફલાણા અહીંયા આવ્યા છે, પણ એનો જીવ ક્યાં છે. એનો અર્થ કે અહીંયા માત્ર આવવા ખાતર આવ્યા છે, ખરા પ્રેમથી આવ્યા નથી. એનો પ્રેમ તો બીજે ઠેકાણે છે. આ તો અનુભવના દ્રષ્ટાંતો છે. અનુભવની વાતમાં દ્રષ્ટાંતો પણ અનુભવમાં આપે છે. અરે મારી બા એવી જ રીતે એને આત્માની ખટક રહેવી જોઈએ. આવો આત્મા વાલો હોય એની આ વાત છે. એવી વિચિત્ર પરિસ્થિતિ છે કે જીવે આત્માને વાલો કરવાને બદલે અનાત્માને વાલો કર્યો છે. આમ છે, અનાત્મા એટલે બીજાનો આત્મા એ પોતાને માટે અનાત્મા છે, અને બહારના સંયોગો છે એ પણ અનાત્મા છે. પોતાનો આત્મા નહીં, બધા પદાર્થો અનાત્મા છે. તો એને આત્માની જ ખટક રહેવી જોઈએ, અથવા આત્મા પ્રત્યે આત્માની સમીપ જતા સુખ શાંતિ છે, અને એથી દૂર જતા દુઃખ છે, એ વિષય એના વેદનની અંદર સ્પષ્ટ હોવો જોઈએ. જો એ સ્પષ્ટ ન હોય તો એને દુઃખ વાલું કર્યું. જો એને આત્માથી દૂર જતા જે દૂર જતા પરિણામમાં જે દુઃખ છે એ દુઃખ એને ન લાગતું હોય તો એને દુઃખનું દુઃખને વાલું કર્યું છે, માટે એને દુઃખ નહીં લાગતું. એવો શબ્દ વાંચ્યો છે શ્રીજી, નય વાલું અંતર્ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો છું. એક લક્ષ્યની એક વૃત્તિથી હું મૂળ માર્ગ કહેવા માંગુ છું એને તમે સાંભળો એમ કહે છે. પેલી રીતે એ છે ને, લક્ષ્ય રાખીને સાંભળો, કરી દ્રષ્ટિ અખંડ સન્મુખ, વૃત્તિ 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 અખંડ સન્મુખ કરીને બરાબર આ વાત પર સન્મુખ વૃત્તિ કરીને સાંભળો મૂળ માર્ગ કે આ માર્ગ કેવો છે. વળી તમને વૃત્તિ અખંડ સન્મુખ કરવામાં તમને અંતર ભવદુઃખ વાલું ન હોય તો ચારે ગતિના ભવમાં દુઃખ છે, અને એ દુઃખને જ્યાં સુધી જીવે વાલું કર્યું છે ત્યાં સુધી એની વૃત્તિ આ વિષયમાં અખંડપણે સન્મુખ નથી. ક્યારેક ક્યારેક ઉપયોગ જોડે છે, વૃત્તિ જોડે છે જીવ. આ વાત સારી છે, આ વાત ઘણી સરસ છે, આત્માના હિતની વાત છે, પણ એ ખંડ ખંડ વૃત્તિ થી વળી પાછું ભૂલી જાય છે, વળી પાછો એને ભવદુઃખ ને વાલું એટલું કરી લે છે કે જાણે આ કઈ હાંભળ્યું, વળી ક્યારેક પાછો બેસે. આ વાત બહુ સારી છે, આત્માની વાત, આત્માની શાંતિની વાત બહુ ગમે છે. અખંડ વૃત્તિ કરીને આ વિષય ઉપર અખંડ વૃત્તિ ખંડ ખંડ પડે તો વાત બધી મારી જાય. ભ્રાંતિઓ કરીને દુઃખ ને વાલું કરે છે. દુઃખ કોઈ કોઈ લેકર એમ કે દુઃખ તે કોઈ વાલું કરતું છે, સુખ ને વાલું કરે, કઈ દુઃખ ને વાલું કરે કોઈ તો કે હા દુઃખ ને વાલું કરે છે. જગતમાં ભ્રાંતિગત પણ જીવ ઉપાધિનું દુઃખ એને હોવા છતાં પણ એ ઉપાધિમાં એ પાછો ઉછળી ઉછળીને પડે છે, ઉછળી ઉછળીને જાય છે. કેમ કે એને અહીંયા સુખની કલ્પના થઈ ગઈ છે, કલ્પિત ભ્રાંતિએ કરીને કલ્પનાથી સુખ માનીને ત્યાં વળગે છે, એને દુઃખને વાલું કર્યું છે. ગમે તે પ્રસંગમાં મારો આત્મા મારો આત્મા, એ ગમે તે પ્રસંગ હોય, ઉદયનો કોઈ પણ પ્રસંગ હોય, ગમે તે પ્રસંગનો અર્થ એ છે કોઈ પણ ઉદયનો પ્રસંગ હોય તો એને પોતાનો આત્મા જ મુખ્ય રહેવો જોઈએ. રુચિમાં અને લક્ષમાં એનો આત્મા જ એને રહેવો જોઈએ, એ જ ખટક અને રુચિ રહેવી જોઈએ. સહજપણે હોવી ઘટે છે, આમ આ કૃત્રિમતાથી થઈ શકે એવો વિષય નથી. કોઈ પરાણે કરવા જાય, કૃત્રિમતાથી કરવા જાય તો થઈ શકે એવું નથી. પ્રશ્ન આવીને ત્યાં ઊભો રહે છે ખરો, કે વર્તમાન જે હાલત છે એમાં એને દુઃખ છે કે નહીં, આ પ્રશ્ન આવે છે. જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં તું સુખી છો કે એમાં તું દુઃખી છો, આ તપાસી લે. જો એમાં તું સુખી હો તો આ પરિસ્થિતિમાં આ લાઈને ચડી શકવામાં તકલીફ છે, નહીં થઈ શકે. જો એમાં દુઃખી હો તો એમાંથી છૂટવાનો અવસર છે, નહીં તો બીજો કોઈ રીતે પ્રકાર આવી શકે એવું નથી. જ્યારે દુઃખ લાગે છે ત્યારે આ પ્રકારે લાગે છે કે બીજું કઈ કારણ છે? ક્યાંય ધાર્યું નથી થયું એ કારણ છે, કઈક પ્રતિકૂળતા ઊભી થઈ ગઈ ને કલ્પના પ્રમાણે ન બન્યું એટલે દુઃખ લાગે છે, કે જીવને આત્મા હાંધરે છે માટે દુઃખ લાગે છે? આ વિચારવા જેવું છે. ઓલું દુઃખ લાગે છે એ તો ઓલું સુખ નથી, એનું સુખ નથી, એનું દુઃખ લાગ્યું છે. ત્યાં સુધી તો હજી એની એ પરિસ્થિતિ છે. એ તો બધા જીવન થાય છે જગતમાં, કોઈને બધું જ પોતાની કલ્પના કે પોતાના વિચાર કે પોતાની ધારણા પ્રમાણે બની શકે એવું તો કોઈને બનતું નથી, એક જીવને પણ બનતું નથી. તો પછી એમાં આત્મા મુખ્ય થયો એ વાત ક્યારે? અહીંયા તો એમ કહે છે કે બાહ્ય સાતાના અને અનુકૂળતાના કારણો હોય તો પણ જ્યાં સુધી જીવને બાહ્ય સાતા માં ઠીકપણું લાગે છે, ઇચ્છુકપણું છે, ઠીકપણું લાગે છે, એ એની યોગ્યતાને રોકી લે છે, એને ઠીકપણું એ આખે આખો ત્યાં રોકાઈ ગયો છે, એને આત્મકાર્ય કરવું છે, એ વાત ન રહી. એમાં શું છે, બહુ ટૂંકો વિચાર છે. વર્તમાન અનિત્ય પ્રસંગ, અનુકૂળતાનો અનિત્ય પ્રસંગ, સદાય માટે તો સરળભૂત થતો નથી. જ્યાં તે ઠીક પણ માન્યું છે, વિચારી લઈએ એને કે મને અત્યારે ઠીક છે, કાંઈ વાંધો નથી, કોઈ ઉપાધિ નથી, પણ એ નિત્ય રહેવાનું છે, એમ જ નિત્ય રહેવાનું છે. ઘડીકમાં ક્યાંક પાછો વિકલ્પ દોડશે. તો એવી જે અનિત્યતા, અનિત્ય પરિસ્થિતિ છે, એ બહુ ટૂંકી દ્રષ્ટિના વિષય થઈને જીવ ત્યાં રોકાઈ જાય છે. તારો અનંતકાળ ક્યાં, હવે પછી રહેવાનું હૈયાતીનો તારો અનંતકાળ ક્યાં અને કેવી રીતે, એનો વિચાર સુદ્ધા એમાં હતો નથી. એટલે એને આજનો વિચાર કર્યો છે, કાલનો વિચાર કર્યો નથી. મૂળ વાત તો આત્માને ઓળખવાની છે, કે જો પોતાના સ્વરૂપને ઓળખે તો સ્વરૂપમાં રહેલી શાંતિ, આનંદ, નિરાકુરતા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપની શ્રદ્ધા, એ બધો વિષય ખ્યાલમાં આવે તો એને વિપરીતતા છે. એ કોઈ કોઈ પણ કારણથી, કોઈ પણ હિસાબે એને પોસાય એવી ચીજ નથી. અને એ ઓળખ્યા વિના એને ક્યાંક બહારમાં ઠીક પણ, સાતામાં ઠીક પણ, અનુકૂળતામાં ઠીક પણ આવ્યા વિના રહેશે. આત્માની જ ખટક અને આત્માની જ રૂચિ રહેવી જોઈએ. જો એવી ખટક રહ્યા કરે તો આત્મબા મયા વગર રહે જ નહીં. આત્મબા શબ્દ લીધો છે, જેમ ત્યાં બાની વાત લીધી, એમ આત્મા એને મળ્યા વિના રહે જ નહીં. વિશેષ વાત તો એ છે કે આ સ્થિતિએ આવનાર જીવને પોતાનો આત્માનો અંતર્મુખનો મોક્ષ માર્ગ એને પ્રાપ્ત થાય જ છે. એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો છે અને એના ભવ ભવાંતરનો, પરિભ્રમણનો અને એના દુઃખના કાયમ માટેના દુઃખનો ઉકેલ થઈ ગયો છે, નિવેડો આવી ગયો છે, એ વાત સ્પષ્ટ છે. જો અહીં આવે તો સુગાનીજી પણ ચર્ચામાં એક જગ્યાએ લખે છે કે તને થાક લાગ્યો છે કે નહીં, પરમાગમ સારમાં આવે છે કે જો આ જીવ સંસારથી થાક્યો હોય તો એના માટે ઉપાય છે, પણ જો એ થાક્યો ન હોય, એને એનો જ ઉલ્લાસ હોય, હજી આ કરવું છે, હજી આ કરવું છે, હજી આ કરવું છે, આ કરી લઉં, આ કરું, આ કરું, આ કરું, એમાં એનો ઉલ્લાસ છે અને એનો થાક નથી, તો કોઈ રીતે રસ્તો હાથ આવતો નથી. આ પરિસ્થિતિ છે. એ સાથે રહે છે, એ એનું લક્ષણ છે. જેને રુચિ છે એને પૂર્વકર્મનો ઉદય હોવાથી પરિણામ જાય છે, પણ ખટકે છે. આમાં મારું આત્મકાર્ય ક્યાં, મારો આત્મા તો અહીંયા છે નહીં, આ આત્માને છોડીને આ બધું પ્રવૃત્તિ, આ પ્રવર્તવું, આ એને કોઈ રીતે અનુકૂળ લાગતો
નથી,
એ ખટકે છે. આત્માની અપ્રાપ્તિ બરાબર એવી ખટકે છે કે એને ક્યાંય બીજે રસ લેવામાં ચેન, ક્યાંય ચેન પડે એવું
નથી,
ક્યાંય રસ લઈ શકે નહીં, ક્યાંય એને ચેન પડે નહીં, એવી સ્થિતિ છે. ચુમ્માલીસ થયો. ભૂમિકાના તો એટલા સરસ બોલ છે, એટલા ખુલાસા તો જે જ્ઞાની થયા છે એને એની ભૂમિકામાં નથી મળ્યા હતા. પોતે જ્ઞાની થયા હોય એ પહેલાની એની જે પૂર્વ ભૂમિકા એનું વર્ણન કરીને આ ખુલાસા કરી નાખ્યા છે, એમને કોઈ એવું બતાવનાર નથી મળ્યો હતો. છતાં એટલે એનો અર્થ થાય છે કે સ્પષ્ટીકરણનું એટલું મહત્વ નથી. જીવને વિષય આ વિષય જાણવા મળે કે ન મળે એની સાથે એનું બહુ મહત્વ નથી. આ મહત્વ ક્યાં છે કે જ્યાં એને પ્રયોજન ભૂતમાં એનો એની ભૂલ છૂટી જાય તો એનું પ્રયોજન છે. આવી ભૂલ તો મારી થાય છે, આ પ્રકારે મારે અટકવું થાય છે, આ આ મારા પરિણામમાં આવું થાય છે જો એને લાગે, અને એ અહીંયાથી છૂટી જાય ત્યારે એને એ સ્પષ્ટીકરણ કામનું છે. નહીંતર તો સહેજે સહેજે યથાર્થતામાં જીવ આવે છે પૂર્વ ભૂમિકામાં, ત્યારે આ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, સ્પષ્ટીકરણ મળ્યું હોય કે ન મળ્યું હોય, એની આ જ સ્થિતિ થાય છે. તિરંજ હોય, મનુષ્ય હોય, નારકી હોય, દેવ હોય, ગમે ત્યાં હોય, ચારેય ગતિમાં સમની પંચેન્દ્રિય જીવને સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ પડવામાં આ પ્રકારની રુચિ, આત્મરુચિ અને બહારની અંદર પરિણામ જાય તો એનું ખટક, આ બે સ્થિતિ સાથે સાથે ઉભી થયા વિના રહેતી નથી. પરમાગમનમાં આટલી બધી વાત પરિણામની ન આવે, કેમ કે એમાં મહાસિદ્ધાંતો છે, એની સિદ્ધિ સિદ્ધિ વાત છે, એ પ્રકરણ છે. આ તો ઘણો ઉપકાર છે કે આ બધી વાતો બહાર આવી છે, અને લાયક જીવને મેળવવું હોય તો અંતર મેળવણી કરીને પોતાની ભૂલથી છૂટી જાય પોતા, એવું બની શકે. સંસારના અભાવ સ્વભાવી આત્મા એ જેને રૂચે અને સંસારના સુપ્રસંગ પણ રૂચે, બે વાત વિરુદ્ધ રૂચિની એક સાથે કેવી રીતે રહી શકે? અથવા સંસાર રૂચે, સંસારના કાર્યો રૂચે, સંસારના ઉદય ભાવો ઉદય રૂચે અને એને આત્મા રૂચે, એમ બે બે વાત કેવી રીતે બની શકાય? બે વાત બની શકે એવું નથી. આત્માની રૂચિ વાળાને પ્રશ્ન પૂછી શકાય એવું છે કે તમારી જરૂરિયાતોનું શું, તમે એમ કહો છો કે રૂચિમાં આત્માની જરૂરિયાત લાગી, તો બહારમાં જે પદાર્થો છે એના સંયોગો, જે બાહ્ય પદાર્થોની જે જરૂરિયાત છે એનું શું થયું? તમારે એક ચર્ચા કરી
આપી.
માણસ એમ કે ભાઈ અમારે આ જરૂર છે, અમારે આ જરૂર છે, જે આ જરૂર છે, આટલી જરૂર, આટલી બધી જરૂરિયાતો ઊભી છે. આમ તો જરૂરિયાતનું લિસ્ટ ક્યારેય કોઈને પૂરું થતું નથી, કોઈ લિસ્ટ પૂરું થયું છે? એ અનંત છે, એનો અંત જ આવતો નથી, એનું નામ અનંત છે. એ તો લોકો એવા સમજતા થયા છે કે લક્ઝરી ઇઝ એન્ડલેસ. શું કે છે કે આ લક્ઝરી વૈભવ છે એનો કોઈ છેડો નથી, એન્ડલેસ છે એમ કે છે, છેડો નથી. એટલે જરૂરિયાત તો ક્યારેય કોઈની પૂરી થતી નથી. પણ કોઈ એમ કે એવું અમારે કોઈ મોટા વૈભવની જરૂરિયાત નથી, પણ અમે કેટલીક જે પ્રાથમિક જરૂરિયાતો છે જે જે જરૂરિયાતો વગર ચાલે એવું નથી એનું શું કરવું? બાહ્ય પદાર્થોની કેટલીક જરૂરિયાતોમાં તો ચાલે એવું છે જ નહીં, એનું શું કરવું? જો ત્યાં અપેક્ષા વૃત્તિથી સાવધાની રહે છે તો આત્માની જરૂરિયાતનો પ્રશ્ન ઉડી જાય છે. અને આત્માની જરૂરિયાતના પ્રશ્નમાં ઓલી જરૂરિયાતનું શું? આ સવાલ ઊભો થઈ શકે છે. તો જેને આત્માની જરૂરિયાત રૂચિમાં લાગી છે એને બહારના જરૂરિયાતની વાત એ રીતે ગૌણ થાય છે કે પૂર્વ કર્મ અનુસાર જે કાળે જે થવાનું હશે તે થશે, સમાધાન એને આવી જાય છે. કઈ રીતે? પૂર્વકર્મ છે કે નહીં? કે છે. એ પૂર્વકર્મ અનુસાર જે કાંઈ ઉદય ભાવે થવાનું હશે તે થશે. પણ મારે આત્માની રૂચિ છોડીને ઉદયની રૂચિમાં જવું પોસાય એવું નથી. અને ખરેખર જે પૂર્વકર્મ અનુસાર થવાનું હોય એ થાય છે. પોતે સાવધાની રાખીને એની પાછળ પ્રયત્ન લગાવે તો પણ એનો પ્રયત્ન બહારમાં કામ આવી શકતો નથી. ને પૂર્વ કર્મ અનુસાર થવાનું હોય તે જ થાય છે. પણ એને આ વાત યથાર્થપણે સમજાવી જોઈએ, સમજાય તો એનું પરિણામ શાંત થાય, નહીં તો ઉછાળા માર્યા વગર રહી શકે નહીં. એવી સ્થિતિ છે. કાળ તો ચાલ્યો જાય છે, સમય જાય છે, એ કોઈ ઓછી કિંમતનો સમય જાય છે એમ નથી. શ્રીમદજીએ તો એમ કહ્યું છે, રત્ન ચિંતામણીથી એક સમય મનુષ્ય ભાવમાં વધારે છે. એક સમય, એક સમયનું આયુષ કોઈ રત્ન દેતા આપી દે ખરું કે ભાઈ એક સમય વધારે જીવાડી દો તો એક એક સમય કરીને ગમે એટલું લંબાવી જાય, પણ એક સમય મળે એવું આ સ્થિતિ. કિંમત ક્યાં કેટલી આપવી એના ઉપર જીવનો વિવેક અને અવિવેક કેટલો છે એનું ધોરણ બંધાય છે. ખરેખર તો 44 થી 45 અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખ. શું કહે છે? વિચાર કરવાની વાત છે એમાં, તપાસવાની વાત આવી. અંતરના તળિયા તપાસવા એટલે શું? કે અંદરના જે આત્મતત્વ છે એને એના સ્વભાવને તપાસીને ઓળખાય છે, ઉપલક્ષ વિચાર કરીને એની ઓળખાણ થતી નથી. એક વસ્તુનું પૂરેપૂરું સાંગોપાંગ જ્ઞાન કરવું હોય ત્યારે એમ કહેવાય છે કે આના અમે તૈયાર તપાસી લીધા છે, બધું જોઈ લીધું છે, હવે ત્યાં આમ આમ થઈ શકે એવું છે અથવા નથી થઈ શકે એવું. એમ કે છે, આત્માને ઓળખવા માટે આ પહેલામાં પહેલું જે કામ છે આ છે કે પોતાને પોતાના પોતાને ઓળખ્યા વિના એ ડગલું પણ આગળ ચલાવ્યું નથી. એટલે પહેલું કાર્યને સ્વાધ્યાયનો મૂળ હેતુ એ જ છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં, શાસ્ત્રમાં આત્મ સ્વરૂપ અનુભવી પુરુષોએ પોતાના અનુભવ પૂર્વક પ્રસિદ્ધ કરીને દર્શાવ્યું છે. એ ઓળખવાનો ત્યાંથી પ્રકાર ઉત્પન્ન થાય છે, દર્શાવે છે ત્યાંથી ઓળખવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે. એ પણ એમ કહે છે કે જો આવો ભાવ છે તારામાં, આવો સ્વભાવ છે તારામાં, જરાક અંદર તપાસીને તારે ઓળખાણ કરવી પડશે. અંદર અંદર એટલે સ્વલક્ષ કરીને, આત્મલક્ષ કરીને અંદર તપાસવું પડશે કે તું શાશ્વત છો, તું ધ્રુવ છો, તો સદાય તારું હું પણ ચાલુ રહે છે કે નથી. જ્ઞાન લક્ષણ થી ઓળખાય છે તો તારું જ્ઞ 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 પણ ચાલુ રહે છે કે નહીં, એમ એને અંદરમાં તપાસીને નક્કી કરવું પડે એવું છે. એ પણ ઉપર ઉપરથી તપાસીને નહીં, એમ કે છે અંતરના તળિયા તપાસીને, સ્વભાવને તપાસવો પડે છે. એ રીતે આત્માને તું ઓળખ. આત્માને ઓળખવાની દિશામાં પ્રયત્ન કરે નહીં અને બીજા અનેક પ્રકારના શુભ પરિણામો થાય. તેથી મેં કઈક કર્યું છે એમ માને છે, અહીં તો ઘણું કર્યું છે એમ માની લે છે જીવ. શું થાય છે? જો જીવ આ રીતે સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી તો બીજી રીતે શું એની પરિસ્થિતિ ઊભી થાય છે કે કેટલાક શુભ પરિણામ કરે અથવા શાસ્ત્ર વાંચીને કેટલું કે એને સમજાય, ધારણામાં આવી જાય ભતિસૂતની, ત્યારે એને તત્સંબંધિત શુભ પરિણામ સંબંધિત અને ધારણા સંબંધિત જે કાંઈ એનો પ્રયત્ન થયો, પુરુષાર્થ થયો, એમાં એને મેં ઘણું જ કર્યું છે એમ એને એની માન્યતા, એવું માનવું એને થઈ જાય છે. એને માનવામાં એમ આવી જાય છે કે મેં આટલું તો વાંચ્યું, આટલું તો સાંભળ્યું, આટલા તો કાર્યો કર્યા, આટલો તો ભાગ લીધો, આટલું તો દાન લીધું, આમ આમ આટલા આટલી આટલી જગ્યાએ મેં ઘણા ઘણા કામ કર્યા. એ જીવ ખરેખર બાહ્ય કાર્યોમાં પુરુષાર્થને લગાવીને બહારને બહાર જ અટકી જાય છે, એને અંદરમાં આગળ વધવાનું કાંઈ બનતું નથી. ક્યાં આગળ વધ્યો? કે બહારની દિશામાં બાહ્ય પરિણામ કરવામાં આગળ વધ્યો છે. અંતર્મુખ થવામાં તો ઠામુકો અટકી ગયો છે. અટકી ગયો છે શું? એ તો ખરેખર દૂર થઈ ગયો છે એમ છે. થોડો પુરુષાર્થ એટલે એ બાજુનો થોડો પુરુષાર્થ, શુભનો થોડો પુરુષાર્થ, ધારણા સંબંધીનો થોડો પુરુષાર્થ, એમ એ પુરુષાર્થ એનો મામૂલી છે એમ કેમ છે. થોડો એટલે એ કાંઈ એવો પુરુષાર્થ નથી કે જેમાં અંગ પૂર્વની ધારણા થઈ ગઈ હોય કે મહાવ્રતના શુભ પરિણામ થયા હોય, એવું તો કાંઈ નથી. એક સામાન્ય હોય છે, ત્યાં પણ જીવ એમ માને છે કે મેં ઘણું કર્યું, હું ઘણું જાણું છું, મેં ઘણું કાર્ય કર્યું, અને એ જીવ એવા ને એવા પરિણામમાં અટકી જાય છે, એવા ને એવા કાર્યોમાં અટકી જાય છે, બહાર ને બહાર જ અટકી જાય છે. હવે આખી લાઈન જુદી છે એમ કેવું છે. આત્મ સ્વરૂપને ઓળખવા સંબંધીનો જે અંદર પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રયત્ન કરવાને બદલે એણે શું કર્યું કે બહારમાં કેટલાક શુભ કાર્યોના પરિણામ થયા શુભ કાર્યો નિમિત્તે, અથવા તો શાસ્ત્ર આદિ વાંચીને કેટલું ધારણામાં રહ્યું સમજાણું, ધારણામાં રહ્યું કેટલું એને સમજાણું, કે બધું તો કાંઈ સમજાતું નથી, કેટલું સમજાણું કેટલું ન સમજાણું, એને જાણીને જાણીને એવું મનાવી જાય છે એવું થયા વિના એને રહેતું નથી. ખોટી દિશાના પ્રયત્નમાં એવું થયા વિના રહેતું નથી. એ અટકી ગયો એટલે પતી ગયું, ત્યાં ત્યાંથી એને આ બાજુ આવવાની પછી કોઈ પરિસ્થિતિ ઊભી રહેતી નથી. એક બીજો દ્રષ્ટાંત લઈએ કે જેની માન્યતામાં સંયોગ આધાર થઈ ગયો છે, જીવનનો આધાર સંયોગ થઈ જાય છે જેની માન્યતામાં, અને તેથી સંયોગનો આધાર પકડી રાખવા માટે અનેક પ્રકારે મથામણ કર્યા કરે છે, એવા જીવને એના પરિણામમાં અશક્તિ આવ્યા વિના રહે નહીં. અશક્તિ આવે એટલે શું થાય કે એને ભય થયા વિના રહે નહીં. ભયનું દુઃખ એને ઊભું ને ઊભું થયા કરે. અનેક પ્રકારની કલ્પના થાય કે હું જે સંયોગો પકડું છું એમાં આમ થઈ જશે, તો એમાં આમ થઈ જશે, તો છેવટે કાંઈ નહીં તો ઓચિંતું શરીર છૂટી જશે, તો કઈ ને કઈ એને એનો ભય લાગ્યા વિના. ખરેખર તો એનો પ્રયત્ન નિર્ભય થવા માટે છે. બધું એવું સરખું કરેલું કે મને ક્યાંય પછી કોઈ જાતનો ભય ન રહે, એમાં જ એને ભય ઉત્પન્ન થયા વગર રહે નહીં. આ નિયમબદ્ધ વાત છે. એને ભય ભય માટે કરતો નથી, નિર્ભયતા માટે કરે છે, તો પણ ભય થાય છે. એમ આ શુભના પરિણામ કરે, શાસ્ત્ર ના ઉપર ઉપરના પરિણામ કરે. એને એવું માનવું નથી કે મેં ઘણું કર્યું છે એવું માનેલું, પણ એને મનાઈ જ જાય એવું. કેમ કે એમાં એને પોતાનો શુદ્ધાત્મા કેવો છે, એના ગુણોનું પરિણમન કેવું છે, અગાધ સ્વભાવ કેવો છે, પૂર્ણ સ્વભાવ કેવો છે, અને ત્યાં કઈ રીતે પહોંચવું ને કેમ છે, એ વાત એને ક્યાંય વિષય આવતો નથી. એટલે ન માનવું હોય તો પણ એને મનાઈ જ જાય. પછી જે ક્રિયા જે કરે તે શાસ્ત્ર વાંચવાની ક્રિયા કરે એમ એને એમાં મનાઈ જાય, ઉપવાસ કે તપશ્ચર્યાની બીજી કોઈ ક્રિયા વ્રતાદિની કરે એને એમાં મનાઈ જાય, એને મનાયા વગર રહે નહીં. આ પરિસ્થિતિ છે. એ જીવ ત્યાં અટકી જાય છે નિયમબદ્ધપણે. અજ્ઞાની એટલે જે સ્વરૂપથી અજાણ છે, જેને આત્માને ઓળખ્યો નથી, જરાક કંઈક આવડે, જરાક આવડે એને ધારણાથી યાદ રહે, ત્યાં તેને તેનું અભિમાન થઈ જાય છે. કેમ કે પર્યાય દ્રષ્ટિપણું છે ને, પર્યાયમાં હું પણ છે, અને એ પર્યાયમાં કંઈક વિશેષતાથી થોડી આવડતથી થોડી ધારણાથી તો એમાં પર્યાયમાં હું પણ છે, એટલે એમાં હું પણ થયા વિના રહેશે નહીં. આત્મા કેટલો અગાધ સ્વભાવી છે એ તો વિષય કાંઈ લક્ષમાં નથી, એના ખ્યાલમાં નથી, સમજણમાં નથી. આમાં જાણે એને મને મને કંઈક આવડ્યું છે, મારી વિશેષતા છે એમ વર્તમાન અવસ્થામાં એને અભિમાન થયા વિના રહેતો નથી. એને ખ્યાલ ન હોય કે આટલું અભિમાન થયું છે, એટલું અભિમાન એને થઈ જાય છે. અભિમાન થાય એમાંથી પછી સ્વચ્છંદ વધે છે. એમાંથી જ્યારે અભિમાનની ડિગ્રી તારતમ્યતા વધી જાય ત્યારે એમાંથી સ્વચ્છંદ લીધા વિના, ત્યારે અનુભવી પુરુષો પણ જે કાંઈ કહે એના કરતા એને એમ લાગે કે મને કાંઈક વિશેષ વિચાર આવે છે, અને કંઈક આમાં આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ, એમાં કંઈક ભૂલ લાગે છે, એમાં કંઈક ફેરફાર લાગે છે, મને તો આમ લાગે છે. ભાઈ તું કલ્પનાએ ચડ્યો છો, અભિમાન થઈને તું કલ્પનાએ ચડ્યો છો, એટલે એને એ પ્રકાર સહેજે થઈ જાય છે. એ પ્રકાર થાય તો એને ખબર પડતી નથી. શું છે એમાં એવો પ્રસંગ બીનો હતો, આવું કેમ ખબર પડતી નથી? તો કે ભાઈ અમે પહેલા એવું કરતા હતા ત્યારે એમ લાગે છે કે આવી નથી ખબર પડતી. વાત સાચી છે કે આટલો દોષ થાય તો ખબર પડતી નથી. જેમ ઊંધા ઘડા ઉપર ઊંધો ઘડો, એના ઉપર ઊંધો જ રહે કે હવળો ન રહે, એમ એને જયારે પછી અભિમાન થાય, સ્વચ્છંદ થાય, પછી એક પછી એક પછી એક પછી એવી ભૂલ થઈ જાય કે એને ખ્યાલ ન રહે કે આવડી મોટી આવી જાડી ભૂલ થાય છે ને કેમ ખ્યાલ નથી રહેતો, એ એને ખબર પડતી નથી. કેમ કે એને પોતાના પ્રયોજનના વિષયમાં એની સમજણ સ્થૂળ થઈ જાય છે. બરાબર. એટલે એને પોતાના હિત હિતનો વધારે હિત થતું હોય તો પણ એને લક્ષ્ય રહેતો નથી.